હેય હાય હેલો કેમ છો? મારું નામ છે અંકિત અને તમે સાંભળી રહ્યા છો સાયન્ટિફિક ગુજરાતી શો. સો જો તમે ટાઇટલ વાંચી જ લીધું હોય તો તમને ખબર હશે કે આજે અમે વાત કરવાના છે સર ચંદ્રશેખર વેંકટ રમન વિશે, એટલે કે સીવી રમન વિશે. સીવી રમન એ પહેલાં કોઈ એવા એશિયન હતા કે જેને સાયન્સની ફિલ્ડમાં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો, અને હજુ સુધી એકમાત્ર એવા સાયન્ટિસ્ટ છે, એકમાત્ર એવા ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે કે જેને સાયન્સની કોઈ ફિલ્ડમાં નોબેલ પ્રાઇઝ મળ્યો હોય. કારણ કે બાકીના ઘણા ઇન્ડિયન ઓરિજિનના સાયન્ટિસ્ટને નોબેલ પ્રાઇઝ મળ્યા છે, પણ સીવી રમન એકમાત્ર એવા સાયન્ટિસ્ટ છે કે જેમનો પાસપોર્ટ પણ ઇન્ડિયન હતો. અમે એમની અર્લી લાઈફ અને એમના અર્લી સાયન્ટિફિક રિસર્ચની વાત કરી છે, અને આના પછી એક એપિસોડ આવશે જેની અંદર અમે વાત કરીશું નોબેલ પ્રાઇઝ મળ્યા પછીની એમની લાઈફ વિશે. અને આ એપિસોડમાં ઇન્ટરનેટની અટાઈએથીના હોસ્ટ નિજલ શાહે મારો સાથ આપ્યો છે. સો થેન્ક યુ નિઝલભાઈ, અને એમનો પોડકાસ્ટની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, જો તમને ઇન્ટરેસ્ટિંગ લાગે તો સાંભળી લેજો. યા, અને એક નોટ છે કે એક જગ્યાએ મેં એવી વસ્તુ મેન્શન કરી છે કે ઇન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઇન સાયન્સ, કે જે ઇન્ડિયાનું પહેલું એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતું, તેની સ્થાપના કરી હતી મહેન્દ્રનાથ શેખાય, પણ એમનું એકચ્યુઅલ નામ છે મહેન્દ્રલાલ શેખાય. તો આ એક મારી મિસ્ટેક થઈ છે, સોરી ફોર દેટ. તો આ કરેક્શન સાથે સાંભળજો. સો યા, પહેલાં ઇન્ટ્રો સાંભળી લો અને પછી શરૂ કરીએ આજનો એપિસોડ. હેલો હેલો હેલો, મારું નામ છે અંકિત અને તમે સાંભળી રહ્યા છો સાયન્ટિફિક ગુજરાતી શો.
અને હું છું હિતેશ, એન્ડ વી આર અ સર્ટિફાઈડ સાયન્સ સ્ટોરી ટેલર્સ,
અને સર્ટિફિકેટ અમે જાતે જ છાપ્યા છે.
યા, એન્ડ અપાર્ટ ફ્રોમ ધેટ હું ફિઝિક્સ ટીચર છું, એન્ડ અંકિત ફોટોનિક્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે.
આ પોડકાસ્ટ 5 થી 95 વર્ષના બધા જિજ્ઞાસુ બાળકો માટે છે કે જેને ગુજરાતી આવડે છે.
તો જો તમને પણ વિજ્ઞાનની વાતોમાં ઇન્ટરેસ્ટ હોય તો જ્યાં પણ અમારો પોડકાસ્ટ સાંભળતા હોય ત્યાં ફોલો કે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે દર રવિવારે અમારો નવો એપિસોડ આવતો રહેશે જેની નોટિફિકેશન તમને મળતી રહે.
સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ. વેલકમ નિખિલભાઈ, થેન્ક યુ ફોર કમિંગ.
થેન્ક યુ.
યા, આજે અત્યારે આજકાલ હિતેશ બહુ વધારે બિઝી ગઈ છે એટલે કોઈ રેકોર્ડિંગ માટે પાર્ટનરની જરૂર હતી એમ.
હા બરાબર છે ને, કેવી મારે મને ભી આવવા મળ્યું ને, એ બિઝી છે તો મારે લાભ મળે છે.
નહીં નહીં સરસ, આપણે તો કોલાબરેટ કરતા રહેશું. તો બેઝિકલી આજનો જે ટોપિક છે ને એના એ ટોપિક છે સીવી રમન વિશેનો, અને આજના ખાલી એપિસોડમાં આપણે વાત કરવાના છે સીવી રમનની લાઈફ સ્ટોરી વિશે. અને જ્યારે મતલબ અત્યારે થોડા દિવસ પહેલા સાયન્સ ડે હતો, તો સાયન્સ ડે ના દિવસે મતલબ સાયન્સ ડે કેમ સેલિબ્રેટ થાય છે એ તો આપણે પછીથી ડિસ્કસ કરશું, પણ સીવી રમનની સ્ટોરી મેં વાંચવાનું ચાલુ કર્યું અને પહેલા મને વિચાર હતો કે એક એપિસોડની અંદર આપણે કવર કરી દેશું જેવી રીતે બધામાં જ લાગે છે, પણ એટલી બધી ફેસિનેટિંગ સ્ટોરી છે અને એટલી અમેઝિંગ સ્ટોરી છે કે મને વિચાર્યું કે આ તો હવે એક એપિસોડ તો એક એપિસોડમાં જસ્ટિફાઈ નહીં થઈ શકે એમ. દરેક પાર્ટ વાઇઝ બધાને એવું લાગશે કે બીજો પાર્ટ સાંભળવા માટે પહેલો પાર્ટ સાંભળવો પડશે, ને એ બધું થોડું કન્ફ્યુઝન મને લાગ્યું. એટલે આની અંદર સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ જ રહેશે કે સ્ટોરી છે, પર્સનલ સ્ટોરી છે, એટલે ડેફિનેટલી કનેક્ટ થઈ જશે એમ એવું મને લાગે છે. તો એની વે આપણે ચાલુ કરીએ તો સીવી રમનની લાઈફ વિશે. રાઈટ, તો આપણે શરૂઆત કરીએ. સીવી રમનનો જન્મ થયો આજથી એક્ઝેક્ટ 133 વર્ષ પહેલા, અને એમના ટોટલ 8 ભાઈ બહેન હતા, તેમાં એમનો નંબર હતો બીજો. યા, તો વિચાર કરો 133 વર્ષ પહેલા, કે જ્યારે ઇન્ડિયામાં કોઈ મોડર્ન સાયન્ટિફિક ડેવલપમેન્ટ જેવી કોઈ વાત હતી નહીં, અને આપણો દેશ ત્યારે પણ ગુલામ જ હતો, તો એ સમય ઉપર જેટલું પણ લોકોની જે રહેણીગેણી હતી ને જે થિંકિંગ પ્રોસેસ હતી તે બધી થોડી રિલિજિયસ હતી અને મોટે ભાગે કલ્ચરલી ડોમિનેટેડ, જેમાં સાયન્સનું સ્થાન નહીં હતું. હવે આજે પણ ઓછું જ જોવા મળે છે, પણ તો પણ એ સમયે સીવી રમનના જે ફાધર હતા તે એક સ્કૂલ ટીચર હતા, અને એમનું જે સીવી રમનનું આખું બાળપણ જે હતું તે બાળપણ વધારે સાયન્ટિફિક થિંકિંગમાં ગયું, અને એ વધારે પડતું રિલિજિયસ બિલીફવાળા નહીં હતા. હવે આ પર્ટિક્યુલર સિચ્યુએશન માટે મેં એક જોક લખેલો હતો, જો આજે હિતેશ સાથે હું રેકોર્ડ કરતો હતો તો મારે એને કહેવાનું હતું કે હિતેશના જો ફ્યુચરમાં છોકરા છોકરી કંઈ થાય તો એના મને સીવી રમનમાં શું કમાન્ય હશે.
તો એમાં બંનેમાં સીવી, હા તો સીવી ગામન માં અને હિતેશના ફ્યુચર છોકરા છોકરીમાં સમાનતા એ હશે કે બંનેના ફાધર જે છે તો ફિઝિક્સ ટીચર હતા એમ.
મસ્ત જોક મારે. કુછ ભી
અચ્છા 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 ઓકે, પેલા આ ફિઝિક્સ ટીચર છે બરાબર છે.
એટલે યા તો સીડીયામનના ફાધર જે છે તે ફિઝિક્સ ટીચર હતા અને એમણે પહેલા સ્કૂલોમાં ભણાવ્યું પછી કોલેજોમાં ભણાવ્યું. યા તો સીડીયામનની અચીવમેન્ટ જે હતી ને તે બધી એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી હતી. 16 વર્ષની ઉંમરે એમણે ગોલ્ડ મેડલ સાથે બીએ કમ્પ્લીટ કરી દીધું અને બીજા 3 વર્ષની અંદર 19 વર્ષની ઉંમરે એમણે એમએ કમ્પ્લીટ કરી દીધું. હવે 18-19 તો જનરલી આપણે કોલેજમાં એન્ટર થઈએ છીએ ત્યારે તો સીડીયામને ગોલ્ડ મેડલ સાથે એમએ પણ કરી દીધું હતું અને 18 વર્ષની ઉંમરે એમણે પહેલું રિસર્ચ પેપર પબ્લિશ કર્યું હતું કે જે રિસર્ચ પેપર લોર્ડ રેલિંગના કામની સાથે અલાઇન થતું હતું. એટલે સીવી કામનનું બેઝિકલી જે ફોકસ હતો પહેલાં તે ઓપ્ટિક્સ અને અકોસ્ટિક પર હતો અને એમના મતે આખું જે યુનિવર્સ જે છે તેની બે જ લેંગ્વેજ છે, એક છે મ્યુઝિક અને બીજી છે મેથેમેટિક્સ. તો યા તો સીવી કામન બેઝિકલી 19 વર્ષની ઉંમરે જ એમણે એમએ કમ્પ્લીટ કરી દીધું અને હવે એમને ફૂલ રિસર્ચમાં ઇન્ટરેસ્ટ હતો પણ તે સમય ઉપર ઇન્ડિયામાં કોઈ પણ એવી રિસર્ચ ફેસિલિટી હતી નહીં અને એમના જે પ્રોફેસર હતા બીએની અંદર તો તેમણે એમને કહ્યું હતું કે તમારે જો રિસર્ચ કરવું હોય તો તમારે ઇંગ્લેન્ડ જવું જોઈએ કારણ કે ઇન્ડિયામાં તો કોઈ સ્કોપ નથી. તો સીવી કામન એકચ્યુઅલી ગયા હતા એનો જે પ્રોસિજર માટે પણ જ્યારે એક ઇન્સ્પેક્ટર હતા કે જે લોકો બેઝિકલી પેલું મેડિકલ થાય ને કોઈ પણ આપણે બીજા કન્ટ્રીમાં જઈએ તો એ મેડિકલમાં એ રિજેક્ટ થઈ ગયા અને એમને રીઝન એવું આપ્યું કે જો ઇંગ્લેન્ડનું જેવું વેધર છે એ કન્ડિશનમાં તો તમને ટીબી થઈ જશે અને તમારા જેવા લોકો ત્યાં કામ નહીં આવે એમ. તો સીવી કામનને પહેલાં નહીં ગમ્યું પણ પાછળથી એમણે એવું પણ મતલબ એકનોલેજ કર્યું કે એ મતલબ વ્યક્તિનું જે ડિસિઝન હતું સાચું હતું કારણ કે જે પહેલી વખત જ્યારે ઇંગ્લેન્ડ ગયા તો તેમને ત્યાંનું વેધર બિલકુલ નહીં ગમ્યું. મોટા ભાઈ જે છે તે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સર્વિસમાં હતા એટલે સરકારી જોબ અને એમણે પણ વિચાર્યું કે હવે અત્યારે તો પૈસા કમાવા ઇમ્પોર્ટન્ટ છે તો એમણે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સર્વિસની એક્ઝામ આપી અને એમાં પણ ફર્સ્ટ રેન્કે સિલેક્ટ થઈ ગયા. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સર્વિસ છે ને તે થોડું સેકન્ડ કેટેગરીમાં હતું, ફર્સ્ટ કેટેગરીમાં હતું ઇન્ડિયન સિવિલ સર્વિસ પણ એની એક્ઝામ આપવા માટે લંડન જવું પડે અને એ સમયે એટલા બધા પૈસા પણ નહીં હતા અને ઈચ્છા પણ નહીં હતી એટલે સીવી કામને એ સ્કીપ કરી નાખ્યું કે સેકન્ડ બેસ્ટ ઓપ્શન છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સર્વિસ. તો હવે તમે વિચારો કે 18 વર્ષની ઉંમરે એક છોકરાએ રિસર્ચ પેપર પબ્લિશ કરી દીધું, 19 વર્ષની ઉંમરે એણે એવું કામ કર્યું કે એનું ફર્સ્ટ પેપર નેચરમાં પબ્લિશ થયું અને નેચર એ સમયની નહીં પણ અત્યારની પણ સૌથી વધારે રેપ્યુટેડ મતલબ સાયન્ટિફિક જર્નલ છે. તો હવે એમણે ચૂઝ કર્યું કે નહીં આપણે સરકારી નોકરી કરશું અને 1907 થી લઈને 1917-18 સુધી લગભગ 10 વર્ષ સુધી એમણે સરકારી નોકરી કરી. ત્યારથી જ ચાલુ
હતું
કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને જ્યારે સ્પેશિયલ થિયરી પબ્લિશ કરી 1905માં ત્યારે તો એક પેટન્ટ ઓફિસમાં કામ કરતા હતા એઝ અ ક્લાર્ક. તો સીવી કામનનું પણ એવું જ હતું કે જ્યારે પહેલી વખત 1907માં એમનું એઝ અ અસોસિએટ ઓર આસિસ્ટન્ટ ફાઇનાન્શિયલ જર્નલ તરીકે કોલકાતામાં પોસ્ટિંગ થયું અને જ્યારે કોલકાતાથી ટ્રામથી જતા હતા પોતાની ઓફિસે ત્યારે એમણે એક બિલ્ડિંગ જોઈ અને એ બિલ્ડિંગ હતી ઇન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઇન સાયન્સ. તો એ ઇન્ડિયાનું સૌથી પહેલી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતી જે 1876 ની અંદર એટલે જીવી ગામનના જન્મના 12 વર્ષ પહેલા બનેલી હતી. એ કોઈ મહેન્દ્રનાથ શેકાર કરીને કોઈક એ સમયના વિઝનરી હતા, એને બનાવી હતી. અને એનું પણ એ જ ક્રિટિસિઝમ હતું કે આપણી સોસાયટીમાં સાયન્ટિફિક થિંકિંગની જરૂર છે, અને ઇન્ડિયન મતલબ જે જે આપણું પોતાનું સાયન્ટિફિક એક્સપ્લોરેશન છે એની શરૂઆત કોઈને કોઈ તો કરવી જ પડશે ને. તો એમણે એના માટે આ સેન્ટર બનાવ્યું. હા,
એ વખતે જે પ્રોબ્લેમ્સ હતા એટલે એ પ્રોબ્લેમ્સ હજી બી કંઈક અછત છે કે ઇન્સ્ટિટ્યુશન્સની હજી અછત છે.
હા, અને સાયન્ટિફિક થિંકિંગની પણ ત્યાગે તો મતલબ એકદમ જ અછત હતી, મતલબ ઝીરો હતું ને એકદમ.
હા, ઝીરો હતું એકદમ, કારણ કે ત્યારે જ એક્ચ્યુઅલી મોડર્ન એજ્યુકેશનની શરૂઆત બી એ જ પીરિયડમાં થઈ હશે ઓલમોસ્ટ.
હા, તો એ જ મહેન્દ્રનાથ શેકાર જે હતા તેમણે આ ઇન્સ્ટિટ્યૂટ બનાવી હતી, અને એમના સન હતા અમૃતલાલ. તો જ્યારે સીવી ગામન પહેલી વખત તેમણે જોયું કે આ કોઈ બિલ્ડિંગ છે તો એ તો એક્સાઇટેડ થઈ ગયા. અને ક્યુરિયોસિટી એ તો હંમેશા એટલે બાળક જેવી જ હોય કોઈની પણ, અને તો જ એ સાયન્ટિસ્ટ બની શકે. કારણ કે જે મોટા થઈને પણ જે જિજ્ઞાસુ હોય તે જ અલ્ટિમેટલી તો સાયન્સમાં કે કોઈક એક એક્સપ્લોરેશનમાં ક્રિએટિવિટીમાં જવાના છે એમ. તો યા, સીવી ગામને જ્યારે એ બિલ્ડિંગ જોઈ તો એ પહોંચી ગયા ત્યાં, અને એમણે દરવાજો ખટખટાવ્યો અને દરવાજો ઓપન કર્યો હતો આશુતોષ ડે. હવે આશુતોષ ડે જે હતા તેને આશુબાબુ કહેવામાં આવે. તો એ ત્યાર પછી ત્યારથી લઈને નેક્સ્ટ 25 વર્ષ સુધી જ્યાં સુધી સીવી ગામને ત્યાં કામ કર્યું ત્યાં સુધી એમના આસિસ્ટન્ટ રહ્યા. અને એમની કોઈ સાયન્ટિફિક ટ્રેનિંગ નહીં હતી કે ક્યારેય કોલેજ ગયા નહીં હતા, પણ ઘણી વખત એમના કોન્ટ્રીબ્યુશનને સીવી ગામને પોતાના પેપરની અંદર રેકોગ્નાઇઝ કર્યું હતું. અને એક એવું એક એમનું પોતાનું રિસર્ચ પેપર હતું કે જેમાં એ સોલ મતલબ એકમાત્ર એ કોન્ટ્રીબ્યુટર હતા આશુબાબુ. યા, તો એ સીવી ગામની મતલબ એ પ્રાઉડેસ્ટ મુમેન્ટ હતી કે એમણે એક નોન સાયન્ટિફિક પર્સનને સાયન્ટિફિક રિસર્ચર બનાવી દીધા એમ.
અને એ બી બાય ચાન્સ એટલા ઇન્સ્ટિટ્યુશન ના કોન્ટેક્ટ માં આવ્યા એવું થયું ને કે એમને નજર પડી. યા, એટલે
ત્યાં બેઝિકલી કેરટેકર હતા એનું, એ આશુબાબુ જે છે તો ત્યાંના કેરટેકર હતા. અને સીવી ગામન જયારે પહેલી વખત ગયા તો એમને તો ખબર પણ નહીં હતી ને સીવી ગામન ને કે આવી કોઈ ઇન્સ્ટિટ્યુટ એક્ઝિસ્ટ કરે છે. અને એમને તો એવું જ જોઈતું હતું, ત્યાં તો એ એઝ અ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે ગયા છે, એમનું કામ તો ત્યાં સરકારી ખાતામાં થવાનું. હા, હવે એ ત્યાં ગઈને મળ્યા એટલે પહેલો કોન્ટેક્ટ એમણે આશુબાબુ સાથે બનાવ્યો, અને આશુબાબુ એમનો કોન્ટેક્ટ કરાવ્યો અમૃતલાલ શેકાર. એ અમૃતલાલ શેકાર કોણ કે જેણે ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું ને એના સન, તો એ ત્યાંના આસિસ્ટન્ટ પણ હતા. તો એ બંને પછી મળીને સીવી ગામને જોયું ત્યાં અંદર ખોલીને, તો બધા સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ હતા જે એ લેવલના સમયના જે કહેવાય ને કે જે એક ઇનિશિયલી ડેવલપ મતલબ રિસર્ચ માટે જરૂર પડે એવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાં હતા, પણ બધી વસ્તુ ધૂળખાતી હતી કારણ કે કોઈ યુઝર નહીં કરી.
હા, એટલે કોઈ અસર નહીં એવો કોઈ એમની જોડે વર્કિંગ સ્ટાફ કે વર્કિંગ વ્યક્તિઓ.
યા, તો એ અમૃતલાલ શેકારના મતલબ ફાધર જે હતા જેણે આ બનાવેલું હતું, તો એને એવું મતલબ એની એવી હોપ હતી કે ક્યારેક તો કોઈક આવશે કે જેને આવી વસ્તુની ખાતર થશે. અને તે આવીને
માટે ગોડ ગિફ્ટ ટાઈપ હતું કે ઓલરેડી એડવર્ટાઇઝ તૈયાર હતું અને એમની જ રાહ જોતું હતું.
યા, તો એ જ કે જ્યારે મતલબ સીવી ગામન ત્યાં પહોંચ્યા તો એમણે જોયું કે આ બધી વસ્તુ છે, અને એમણે પરમિશન માંગી. અને ઓબ્વિયસલી પેલા લોકો તો રાહ જોતા હતા કે કોઈ આવીને અહીંયા કોઈ કામ કરવાનું ચાલુ કરે. તો સીવી ગામનનું સ્કેડ્યુલ એ જ હતું કે સવારે 5:30 વાગે ઉઠે અને ડાયરેક્ટ ત્યાં ઇન્સ્ટિટ્યૂટ પર પહોંચી જાય, 9:30 સુધી ત્યાં કામ કરે, પછી ઘરે જઈને થોડું નાવા ધોવાનું નાસ્તો કરીને પોતાની મતલબ ફૂલ ટાઈમ જોબ છે ત્યાં નીકળી જાય, અને 5:00 ત્યાંથી સીધા ઇન્સ્ટિટ્યૂટ ઉપર જાય અને 10:00 ઘરે પહોંચે. તો આવું 3-4 વર્ષ સુધી એમણે કર્યું, અને એ 3 વર્ષમાં મતલબ લિટરલી એમણે નકશો ચેન્જ કરી નાખ્યો આખા ઇન્સ્ટિટ્યૂટનો, અને ત્યાં એ મતલબ ફૂલ ફ્લેજેડ મતલબ ઓરિજિનલ સાયન્ટિફિક રિસર્ચ થવા લાગ્યું પહેલી વખત ઇન્ડિયામાં.
એટલે એમણે પાયા નાખ્યા એવું જ કહી શકાય ને કે જ્યારે કોઈ હતું નહીં એવા ટાઈપની શરૂઆત કરી.
ને સૌથી મોટી વાત શું છે કે એવું નથી કે કોઈ પહેલી વખત કામ કરે છે એટલે મતલબ ઓકે આપણે એની ક્વોલિટી જજ નથી કરતા એમ. એ ક્વોલિટેટિવ પણ હતું, ને એવું એટલું ક્વોલિટી વર્ક હતું કે જે ઇન્ટરનેશનલી મતલબ એમને એક ઇન્ટરનેશનલ જે સાયન્સ કમ્યુનિટી હતી ત્યારે તો બહુ નાની હતી, તો એમાં લોકો સીવી ગામને ઓળખતા હતા એમ. સર જે જે થોમ્સન કે જેણે ઇલેક્ટ્રોન ડિસ્કવર કર્યો હતો, પછી આપણે જે રધરફોર્ડનો મતલબ ગોલ્ડ ફોઇલ વાળો એક્સપેરિમેન્ટ આવે છે ને જેને મતલબ રધરફોર્ડ કહેવામાં આવે, તો તો એ બધા નોબેલ લોરિયેટ્સ હતા, રાઈટ? અને રધરફોર્ડ તો એને તો ફાધર ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ ગણવામાં આવે, એ તો ન્યુક્લિયર ફિઝિક્સ ના પપ્પા. તો એ બધા, હા, એ બધા સીવી રામનને ઓળખતા હતા એમના કામના કારણે, સાયન્ટિફિક અચિવમેન્ટને કારણે. અને સીવી રામનની જે પહેલી જે ફિલ્ડ હતી ને તે હતી ઓપ્ટિક્સ અને અકોસ્ટિક. અકોસ્ટિક એટલે, ઓપ્ટિક્સ એટલે તો પ્રકાશશાસ્ત્ર, અને અકોસ્ટિક ને આપણે ગુજરાતીમાં ધ્વનિશાસ્ત્ર. હા, તો સીવી રામનનું પહેલું તો ત્યાંથી હતું, કારણ કે એમને મ્યુઝિકમાં એટલી બધી રુચિ હતી કે એમણે એનું સાયન્ટિફિક જે વર્ક કર્યું હતું, સાઉન્ડ, મતલબ બેઝિકલી ઇન્ડિયન જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતા, હા, મૃદલ ને તબલા ને વીણા ને જે પણ આપણા ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનું, તેના ઉપર જો કોઈ પહેલું સાયન્ટિફિક વર્ક કોઈ પાયોનિયર કર્યું હોય તો એ સીવી રામને કરેલું. અને એ બધા એમને એ રિસર્ચ જે છે તે નેચરમાં ને બ્રિટિશ જર્નલમાં પબ્લિશ થયા હતા, એટલે આ બધા, મતલબ જે ક્લોઝ સર્કલ જે હતું સાયન્ટિસ્ટનું તે બધા સીવી રામનને ઓલરેડી ઓળખતા હતા એમ.
હા, બરાબર છે. એટલે ઓલરેડી નોન ફેસ તો હતા જ લોકો માટે કે ભાઈ ઓકે આ આવી રીતે છે કે જેણે કોઈ એક્વોસ્ટિક્સ કે એની અંદર ઓલરેડી રિસર્ચમાં કોઈ આગળ પડતી વ્યક્તિ છે.
હા, તો યા 1907માં સીવી રામન આવી રીતે કોલકાતા પહોંચ્યા અને તેમણે કામ ચાલુ કર્યું. અને એ જ વર્ષે 18 વર્ષની એજમાં તો એમના મેરેજ પણ થઈ ગયા હતા.
બરાબર છે, જમાના પ્રમાણે.
એમની વાઇફની એજ ત્યારે 13 વર્ષની હતી. સાયન્ટિસ્ટ છે એમણે લખેલો હતો સીવી રામન ના કોઈક 125th એનિવર્સરી ઉપર. તો એમાં એમણે લખ્યું હતું કે સીવી રામન ના જે વાઈફ હતા ને તેમણે એક વખત કહ્યું હતું કે, મતલબ કદાચ એવું બની શકે કે સીવી રામને એમની સાથે એટલા માટે મેરેજ કર્યા હતા કારણ કે એ સમયે જે મેરિટ સરકારી કર્મચારી હોય ને એને અલગથી ભથ્થું મળતું હતું.
અચ્છા, ઓકે ઓકે,
યા,
સો ઇન્સેન્ટિવ માટે અલગ
મેરિટ માટે. ઓ યા, એ બની શકે. ને બીજી વસ્તુ, બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એમાં એ પણ લખેલી હતી કે જ્યારે સીવી રામનનું આ રીતનું સ્કેડ્યુલ ચાલુ થયું ને કે 3 વાગ્યા સુધી, મતલબ લિટરલી એ સવારે સાંજ, મતલબ ત્યાં જ કામ
કરતું.
હા, ને જે દિવસનો બીજો ટાઈમ હોય તેમાં ફૂલ ટાઈમ જોબ તો ઓલરેડી કરતા હતા, તો ઓબ્વિયસલી, મતલબ એમની વાઈફને ટાઈમ આપતા નહીં હતા. તો એમની વાઈફે પછી ચર્ચ જવાનું ચાલુ કરી દીધું કારણ કે ત્યાં એમને શાંતિ મળતી હતી. તો એ જોઈને સીવી રામનનું પણ ચર્ચ જવા લાગ્યા. પણ સીવી રામનનું રીઝન હતું ચર્ચ જવાનું, ત્યાંનું મ્યુઝિક, જે ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાં વગાડવા હતા અને જે ટાઈપનું મ્યુઝિક, જે હાર્મોની ત્યાં પ્લે થતી હતી ને, તો સીવી રામનને બહુ વધારે પડતી ઇન્ટ્રિગિંગ લાગી. અને એમને એવું લાગતું હતું, એટલે બેઝિકલી તે મ્યુઝિક સાંભળવા નહીં પણ એ બેઝિકલી એમના મનમાં તો ફોરિયર એનાલિસિસ જ ચાલતું હતું કે આ મ્યુઝિકનું, કે આનું સાયન્સ શું હશે એમ. તો યા, એ તો એની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ હતી કે એમણે એક બ્રાહ્મણ રસોઈયો રાખ્યો કારણ કે ઓબ્વિયસલી હવે એમની પાસે થોડું ઇન્કમ વધી ગઈ મેરેજ લાઈફને કારણે, જે સરકારી ભથ્થું મળતું હતું એના કારણે. તો એક રસોઈયાને જ્યારે ખબર પડી કે આપણા ભાઈ અને ભાભી બંને ચર્ચમાં જાય છે, તો એક રસોઈયો હતો એકદમ પ્યોર બ્રાહ્મણ, તો એને ખોટું લાગી ગયું અને એને કીધું કે તમે ચર્ચ જવાનું બંધ કરી દો. એ લોકોએ કીધું કે અમે તો નહીં કહીએ. તો પછી એને જોબ છોડી દીધી જસ્ટ બીકોઝ એ લોકોને લાગ્યું કે આ લોકો ત્યાં ચર્ચમાં કન્વર્ટ થઈ ગયા છે. અને જોબ છોડતા એક રસોઈયા એક લેટર લખેલો હતો સીવી રામનના ફાધરને, ને આ બધી વસ્તુ જણાવી કે આ લોકો ભાઈ રેગ્યુલરલી ચર્ચમાં જાય છે. તો આ થોડું વિચિત્ર વસ્તુ હતી. અને આની સાથે એક વસ્તુ આપણે નોટ કરવી જોઈએ કે સીવી રામને પોતે એ જગ્યાએ મેન્શન કરેલું છે કે એગ્નોસ્ટિક પર્સન હતા. હવે શોર્ટ ભાષામાં એગ્નોસ્ટિકને સમજાવવું હોય તો જે ધાર્મિક પણ નથી અને જે નાસ્તિક પણ નથી એમ. એટલે બેઝિકલી તમે સીવી રામને ક્વેશ્ચન પૂછો કે તમારો રિલિજિયસ બિલીફ શું છે, તો સીવી રામન તમને જવાબ આપતે કે આઈ ડોન્ટ કેર. મતલબ બેઝિકલી એવું હતું કે એને કહ્યું કે ઓકે આઈ એમ નોટ રિલિજિયસ, બટ એને કહ્યું કે આઈ એમ નોટ એથિસ્ટ બીકોઝ આઈ ડોન્ટ ગો એન્ડ ટેલ રિલિજિયસ પીપલ ધેટ યુ આર સ્ટુપિડ.
બરાબર છે.
હા, એ હતું ફની. એનીવે તો યા સીવી રમન ઇઝ કાઇન્ડ ઓફ એગ્નોસ્ટિક પર્સન. એને એમણે તો એમના ડેથ બેડ ઉપર પણ મતલબ એમને જે લાસ્ટ મેં અત્યારે જ વાંચતો હતો, તો એમના મૃત્યુના મતલબ એક બે કે ચાર દિવસ પહેલા ડોક્ટરે કહી દીધું હતું કે હવે તમારી પાસે વધારે સમય નથી એમ. તો એમણે લિટરલી ત્યાંથી ચાલુ કર્યું કે હવે ચાર દિવસમાં એવું તો શું કરીને જઈએ કે જે અત્યારે જે પણ સિચ્યુએશન છે તેને મતલબ કન્ટિન્યુ રાખી શકે. તો એમણે પહેલા તો એમની વાઇફને કહ્યું કે ઓકે આપણે મતલબ મારું જે કંઈક અંતિમ વિધિ હોય તે બધી સાદાઈથી સિમ્પલથી પતાવજો, મારે નંબો જંબો નથી જોઈતો એમ, આઈ ડોન્ટ નીડ એની નંબો જંબો, યા દેટ્સ એક્ઝેક્ટ વર્ડ રાઈટ. અને ત્યાર પછી એમણે એમના સ્ટુડન્ટને બોલાવીને કહ્યું કે અત્યારે મતલબ જે આ ઇન્સ્ટિટ્યૂટની જર્નલ જે છે તેને કન્ટિન્યુ રાખજો, કારણ કે ઇન્ડિયામાં અત્યારે આ બહુ ઇમ્પોર્ટન્ટ જે આપણું એક એસ્ટાબ્લિશમેન્ટ છે તો એને ડાઉન નહીં થવા દેતા. અને ઇવન એમના ડેથના મતલબ લાસ્ટ ઇવનિંગમાં પણ એમણે મિટિંગ બોલાવી હતી એમના ઇન્સ્ટિટ્યૂટની, અને એ બધાને મતલબ જે પણ કંઈક એમના ગયા પછી ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટમાં કઈ કઈ વસ્તુમાં મતલબ કઈ વસ્તુને જે કંઈ ડિસિઝન, હા જે કંઈ ડિસિઝન મેકિંગ કરવાનું હોય એમના જીવતા જીવતા તે ત્યાં મતલબ બેઝિકલી એમને કહ્યું. અને યા એમની ઈચ્છા હતી કે એમના ઇન્સ્ટિટ્યૂટના ગાર્ડનમાં એમની ડેથ થાય, હોસ્પિટલમાં નહીં થાય. તો એ વસ્તુ પણ એ રીતે કહી એમ યા તો એ મતલબ એ લેવલના ગજબ એમ વર્કહોલિક અને વર્ક એથિક વાળા માણસ હતા એમ. તો યા એની વે તો એ જ કે આપણે 1907 ઉપર હતા કે મેરેજ થયા, કોલકાતા ગયા, ઇન્સ્ટિટ્યૂટ જોઈન કર્યું અને ત્યાં રાત દિવસ કામ કરતા હતા. તો તે જ સમયમાં ત્યાર પછીના બે વર્ષમાં એમનું થઈ ગયું ટ્રાન્સફર રંગૂનમાં, એટલે કે અત્યારે જે મ્યાનમારમાં છે. અને ત્યાંથી પછી એમને નાગપુર જવું પડ્યું, અને નાગપુરથી પછી એમને ખબર પડી કે એમના ફાધરની ડેથ થઈ ગઈ છે. તો એ ઘરે ગયા અને એકાદ વર્ષ એમાં જતો રહ્યું. તો લાઈફના નેક્સ્ટ બીજા 3-4 વર્ષ જે હતા તે આવી રીતે જ ગયા જેટલા પણ ઓછા ઇન્સ્ટ્રુમેન્ટ મળે જે પણ હોય, પણ કામ કોઈ દિવસ અટકવા નહીં દીધું. ને આ કામ હતું પાર્ટ ટાઈમ કામ,
પોર્ટેબલ લેબ જેવું જોડે પોતાની જોડે લઈને ફરતા.
તો જેટલે મતલબ જ્યાં જે ફેસિલિટી મળે એની અંદર જે કામ થઈ શકે ને એ કામ એમણે ચાલુ રાખ્યું, પોતાનું એક્સપ્લોરેશન ક્યારે અટકવા નહીં દીધું. અને બીજી વસ્તુ એ કે જ્યાં પણ જતા હતા ને ત્યાં મતલબ બહુ પાવરફુલ કોન્ટેક્ટ બનાવી દેતા હતા. કોલકાતા ગયા હતા ઇન્ડિયન ફાઇનાન્શિયલ સર્વિસના એક ક્લર્ક તરીકે અથવા તો જનરલ તરીકે, પણ એમણે કોન્ટેક્ટ બનાવ્યા આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં, ઇન્ડિયન એસોસિએશન ઓફ કલ્ટિવેશન ઓફ સાયન્સ. યા તો ત્યાંના એના આસિસ્ટન્ટ સાથે, એના ફાઉન્ડરના મતલબ સન સાથે કોન્ટેક્ટ બનાવી દીધા, અને કલકત્તા યુનિવર્સિટીના VC સાથે કોન્ટેક્ટ બનાવી દીધા. અને એ બધા રેપ્યુટેડ લોકો તેવી રીતે સેમ રીતે જ્યાં જતા હતા ત્યાં રીતે આ તે પોતાની છાપ છોડતા હતા. અને ઇન્ટરનેશનલ સાયન્ટિફિક કમ્યુનિટીમાં પણ ઓલરેડી એમના ઘણા કોન્ટેક હતા. તો આ રીતે થોડા વર્ષ, હા તો 10 વર્ષ આ રીતે કાઢી નાખ્યા કે મતલબ ગ્રેજ્યુએટ થયા પછી 10 વર્ષ સરકારી જોબ કરી અને વચ્ચે વચ્ચે સાયન્ટિફિક રિસર્ચ કરતા ગયા. અને આ રીતે એમનું પાર્ટ ટાઈમ રિસર્ચ ચાલતું ગયું. અને પછી એક મોમેન્ટ આવી 1970માં કે જ્યારે એમને ફૂલ ટાઈમ પ્રોફેસરશીપ ઓફર થઈ, એ હતી પલિત પ્રોફેસરશીપ, પલિત ફિઝિક્સ છે એ પોઝિશન હતી કલકત્તા યુનિવર્સિટીમાં. તે ત્યાંના કોઈક તારકનાથ પલિત કહીને કોઈક વકીલ હતા, તો એમણે કંઈક 15-1 લાખ ડોનેટ કર્યા હતા એ સમયે, તો એમના નામ ઉપર આ પોઝિશન. અને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલી સારી હતી સીવી રામન માટે કે એમને પ્રોફેસરશીપ મળશે પણ એમણે ક્લાસીસ લેવાની જરૂર નથી, જો એમની ઈચ્છા થાય તો જ ક્લાસીસ લેવાના, એમને ફૂલ ટાઈમ રિસર્ચ ઉપર ફોકસ કરી શકે. અને એમણે જો ફોરેન નહીં જવું હોય તો પણ ચાલે, કારણ કે એમાં બેઝિકલી એવું હતું કે તમે ફોરેન જઈને રિસર્ચ કરી શકો એમ, પણ એમણે જો ઇન્ડિયામાં કર્યું હોય તો પણ એ કરી શકે એવી બધી છૂટછાટ એમને આપવામાં આવી હતી. અને એ પહેલા જે એ પોઝિશન જે હતી તે ઓફર થઈ હતી જગદીશચંદ્ર બોઝને 1914માં, પણ જગદીશચંદ્ર બોઝે એને ડિનાય કરી દીધું.
અચ્છા
પછી સીવી રામન ઓફર થઈ, અને ત્યારે સીવી રામન 1914માં જોઈન કરવાના હતા પણ ત્યારે વર્લ્ડ વોર ચાલુ થઈ ગયું અને બધું ચેન્જ થઈ ગયું, ઇંગ્લેન્ડ અટકી ગયું. હા એટલે પછી વર્લ્ડ વોર જેમ તેમ થોડું ઘણું આગળ વધ્યું, તેના પછી 1917માં એમને આ ચાન્સ મળ્યો ત્યાં જોઈન કરવાનો. હા અને ત્યારે પણ પ્રોબ્લેમ એ થઈ હતી કે યુનિવર્સિટીનું જે સેનેટ જે હતું તે આખું બધા અંગ્રેજોનું બનેલું હતું, કારણ કે ઓબ્વિયસલી બ્રિટિશ એમ્પાયરમાં હતા. તો એ લોકો એવો વાંધો થયો કે સીવી રામન પાસે તો PhD નથી,
ઓકે, તો એને શું કામ પોઝિશન આપો છો? બરાબર,
હા, પીએચડી પણ નથી એમને, એમની પાસે એક મતલબ ફોરેન માં જઈને, ફોરેન માં મીન્સ કે બ્રિટન માં જઈને સ્ટડી કરવાનો એક્સપિરિયન્સ નથી, બાર
સ્ટડી બી નથી કર્યું.
હા, બરાબર, આ બે કન્ડિશન છે એના એના કારણે અમને આપણે બેઝિકલી આ જે ચેર વાળી જે પોઝિશન છે
પોઝિશન આપી
એ નહીં આપી શકીએ એમ. તો ત્યાંના જે આશુતોષ ચક્રવર્તી કહીને એના જે વીસી હતા, તો એમના સાથે ઓલરેડી સીવી ગામને 1907 થી કોન્ટેક્ટ બનાવીને રાખેલો હતો ને.
હા, એટલે સારો સંબંધ હતો.
હા, એમણે શું કહ્યું, એમણે એવું કહ્યું કે 1921 ની અંદર જ, મતલબ એના ઓકે 1921 ની પહેલા સીવી ગામન માટે એક નવી પોઝિશન બનાવી કોલકાતા યુનિવર્સિટીમાં, ડોક્ટર ઓફ સાયન્સ, બીએસસી.
અચ્છા,
હા, તો એ પીએચડી
એટલે કે આપણે એક્મોડેટ થઈ શકે. હા,
લંડન જઈને તમારું કામ પ્રેઝન્ટ કરો. તો પહેલા તો ના પાડી દીધી સી ગામાને, પણ પછી થોડા કન્વિન્સ કર્યા એટલે માની ગયા. અને 1921 માં એ ગયા ત્યાં અને એમને ત્યાં મતલબ ફેસિલિટ કર્યા હતા આપણે રધરફોર્ડ અને જે જે થોમસન, જેની મેં આગળ વાત કરી ને, તો એ ટાઈમના એ સાયન્સમાં સુપરસ્ટાર હતા, ફિઝિક્સમાં અને નોબેલ લોરીએટ હતા. તો યા, તો સીવી ગામને બેઝિકલી પછી એ જ કહેલું કે એમને ત્યાં એટલું બધું માન જે મળ્યું તે એકચ્યુઅલી એમના સાયન્ટિફિક વર્કને કારણે નહીં, પણ એમની પાઘડીને કારણે મળ્યું એમ. કારણ કે જ્યારે બધા, હા, કારણ કે એમને કોઈ એક્સપેક્ટેશન જ નહીં હતી કે ઇન્ડિયા જેવા કન્ટ્રીમાંથી મતલબ કોઈક આટલું એક્સેલન્ટ સાયન્ટિસ્ટ વર્ક કરીને આવી શકે એમ. તો એટલે એમની રેપ્યુટેશન બહુ જોરદાર હતી ત્યાં લંડનમાં.
અને બહુ રેર વ્યક્તિ ટાઈપ કહેવાય ને, એટલે એવી રીતે થઈને લોકોને એક્સાઇટમેન્ટ બી વધારે હતો કે આવી જગ્યાએથી કોઈ આવું આગળ પડતું કોઈ છે એમ.
હા, ને જ્યારે એ રિટર્ન થતા હતા ને એ ટ્રીપમાંથી, તો એ જ્યારે ટ્રીપમાંથી રિટર્ન થતા હતા ત્યારે એમણે જોયું કે ભૂમધ્ય સમુદ્ર છે, જેને શું કહેવાય, મેડિટેરિયન સી. તો મેડિટેરિયન સી નો કલર જે છે એકદમ ડાર્ક બ્લુ છે. હવે એના પહેલાનું એક્સપ્લેનેશન આપેલું હતું લોર્ડ રેલિંગે, અને લોર્ડ રેલિંગ જે છે તેની સાથે ઓલરેડી એમના કનેક્શન હતા. જ્યારે એમને પહેલું પેપર નેચરમાં પબ્લિશ કર્યું ને, ત્યાંથી જ એમને લોર્ડ રેલિંગ એમને ઓળખતા હતા અને એમના સિનિયર હતા ઓબ્વિયસલી. તો એમણે 1910 એવું એક્સપ્લેનેશન આપેલું હતું કે વાય સ્કાય ઇઝ બ્લુ, તો એ સ્કેટરિંગને કારણે થાય છે. હવે એ સાયન્ટિફિક ફિનોમેના હું અહીંયા નથી સમજાવવાનો, પણ યા, એને એક્સપ્લેનેશન આપી દીધું હતું કે વાય સ્કાય ઇઝ બ્લુ. અને પછી એમને પૂછ્યું કે વાય સી ઇઝ બ્લુ, તો એમણે કહ્યું કે ભાઈ આ તો આકાશમાં જે બ્લુ કલર છે એનું રિફ્લેક્શન થાય છે નીચે, એટલે સમુદ્ર પણ બ્લુ છે. પણ સીવી ગામને લાગ્યું કે આ બહુ વધારે પડતું સિમ્પલિસ્ટિક એક્સપ્લેનેશન છે ને, સાચું નથી લાગતું એમ. તો એ મેં તમને કહ્યું ને કે પોતાની સાથે મતલબ બધા અમુક ઇન્સ્ટ્રુમેન્ટ કેરી કરતા
હતા.
હા, તો જ્યારે એ ત્યાં મતલબ એના એ જેની બોટમાં હતા, SS નાયકુંડા નામ હતું એ બોટનું, તો એ બોટ ઉપરથી એમણે એક મતલબ એમને એવું લાગ્યું કે અહીંયા કંઈક આપણે કરી શકીએ. તો એમણે પેલું નિકોલ પ્રિઝમ કહીને એક ડિવાઇસ હોય છે એ કાઢ્યું, અને એમણે એનાથી જે રિફ્લેક્શનને કારણે જે લાઇટ આવે છે એને એલિમિનેટ કરી, અને એમણે જોયું. અને ત્યાર પછી એમણે એક નાનું, હા, નાનું સ્પેક્ટ્રોગ્રાફ પણ એમની પાસે હતું, અને એમણે બેઝિકલી એ કન્ક્લુઝન કાઢ્યું કે આ એક્સપ્લેનેશન તો સાચું નથી. નવું એક્સપ્લેનેશન
એટલે સી પર જ,
હા, યા, નવું એક્સપ્લેનેશન આની અંદર શોધ મતલબ રિસર્ચ કરવાની જરૂર છે. પણ જે પેલું એક્સપ્લેનેશન છે ને કે આકાશમાં બ્લુ છે એટલે એના કારણે મતલબ એનું રિફ્લેક્શન અહીંયા દેખાય છે એ તો સાચું નથી એમ.
એટલે અમે શિપમાં બેઠા જ એક તો રિસર્ચ કરી દીધું કે ઓકે, કે આ જે છે એક્સપ્લેનેશન એ પૂરું નથી, એટલે એ ફોલ્સ છે એ તો નક્કી જ છે.
અને ત્યાં ખાલી એવું નહીં કે એમનો પોતાનો એ થોટ એક્સપેરિમેન્ટ જેવું હતું, એમણે ત્યાં તરત ને તરત એની નોટ્સ લખી, અને એ નોટ્સ લખીને જેવું મુંબઈ પહોંચ્યા ને, તો એ નોટ્સ એમણે નેચરમાં પબ્લિશ કરવા માટે મોકલી આપી કે ધીસ ઇઝ સમથિંગ ન્યુ ગોઈંગ ઓન હિયર એમ. અને ત્યાર પછી એમણે રંગૂનના એક બીજા પ્રોફેસર સાથે એમનો કોન્ટેક્ટ હતો, તો એમને કહ્યું કે આ તમે એક્સપેરિમેન્ટ આના ઉપર કરો. અને 1924 સી ઓફ બેંગલની અંદર પણ એ લોકોએ આ રીતના એક્સપેરિમેન્ટ કર્યા બંગાળની ખાડીમાં. અને ત્યાર પછી એમણે એસ્ટાબ્લિશ કર્યું કે રેલવેનું જે એક્સપ્લેનેશન હતું તે ખોટું હતું, અને બેઝિકલી લાઇટની જે જે પાણીની અંદર જે લાઇટનું એબ્સોર્પ્શન થાય છે એના કારણે મતલબ આપણને એ બ્લુ દેખાય છે. હા, ત્યાર પછી આખો એમનો ફોકસ શિફ્ટ થઈ ગયો, એમણે મ્યુઝિકવાળામાંથી ચેન્જ થઈને હવે સ્પેક્ટ્રોસ્કોપી ઉપર આવી ગયા. તો યુટ્યુબ ઉપર એક હું એક વિડિયો જોતો હતો, એમાં હતું સ્ટોરી ઓફ સીવી રામન. સીવી રામન એન્ડ નોબેલ પ્રાઇઝ. તો એની અંદર એક સાયન્ટિસ્ટ જ હતા, આઈ થિંક આસામના કોઈક ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ છે. તો એમણે લગભગ કંઈક એમને એક્સપિરિયન્સ હતો સીવી રામન સાથે કામ કરવાનો અથવા એમના એસોસિએટ સાથે કામ કરવાનો. તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવા, જેમને પણ ઇન્ટરેસ્ટ હોય તો એ જોઈ લેજો. તો એમણે એક વાત કરી હતી કે સીવી રામનનો પહેલાં ઇનિશિયલ ફોકસ જે હતો ને, તે બધો આ સાયન્સ ઓફ મ્યુઝિક ને મ્યુઝિકલ સાઉન્ડ્સ ને એકોસ્ટિક ઉપર જ હતો. પણ પછી એમને રિલાઇઝ થયું કે જો એમને નોબેલ પ્રાઇઝ જીતવું હોય ને તો એમણે સ્પેક્ટ્રોસ્કોપી ઉપર કામ કરવું પડશે એમ. અને જ્યારે 1924 અંદર એમને ફેલો ઓફ રોયલ સોસાયટી બનાવવામાં આવ્યા લંડનની અંદર, અને ત્યારે જે લંડન ગયા હતા એના માટે, તો ત્યારે સર આ જે જે થોમ્સન ને રધરફર્ડની જે મેં આગળ વાત કરી ને, તો એમણે જ એમને પૂછ્યું હતું કે વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન્સ. અને તમે વિચાર કરો એમને શું જવાબ આપ્યો હશે.
શું કીધું હતું
આપણે ભાઈએ? કહ્યું કે ઓફકોર્સ નોબેલ પ્રાઇઝ.
મજબૂતી દેખ રહે લોન્ડે કી?
મતલબ એવું નહીં કે આઈ વિલ ટ્રાય કે આઈ વિલ ટ્રાય ટુ વર્ક ટુ નોબેલ પ્રાઇઝ
વર્ક કરીશ કે આ કામ કરીશ.
ઓફકોર્સ નોબેલ પ્રાઇઝ. એમ મતલબ એ ઇન્ક્રેડિબલ કોન્ફિડન્સ. એમ
ઓકે, કે હું જે વર્ક કરીશ એ મને બાય ડિફોલ્ટ મળશે સેમ ટાઈપ.
હા, પણ તમે કામ કરીશ કે મજબૂતી જો કાલે એમ.
ઓકે,
ભાઈ આપણે આવ્યા હતા એમ, બીજું કઈ નહીં. તો યાર એ જ કે ત્યાર પછી બસ ઇન્ડિયા આવ્યા અને 3 વર્ષ સુધી એમણે આના ઉપર જ કામ કર્યું. રમન સ્કેટરિંગ પર, રમન ઇફેક્ટ જેને કહેવામાં આવે. તો ત્યારે તો એકચ્યુઅલી રમન ઇફેક્ટમાં જે રમન વર્ડ જે છે ને, તે પણ એમણે જાતે નહીં આપ્યો હતો. એ બીજા સાયન્ટિસ્ટ યુરોપના કે જેમણે એમના વર્કને વેરીફાઈ કર્યું હતું અને રેપ્લિકેટ કર્યું હતું કે એકચ્યુઅલી એમણે જે એક્સપેરિમેન્ટ કર્યો છે તો એ ત્યાં પણ પોસિબલ છે કે નહીં એમ. તો એમણે એને રમન ઇફેક્ટ કહ્યું હતું, કોઈ જર્મન સાયન્ટિસ્ટ જ હતા.
ત્યારે
તો ખબર નહી હતી ને બેઝિકલી શું છે કે જે રેલે આપેલું હતું અને બાકી બધા સાયન્સ જે તે સમયે માનવામાં આવતું હતું, તો એ પ્રમાણે આ એક નવી વસ્તુ હતી. એમના એમને પણ એની ફેસિનેટિંગ સ્ટોરી પેલા એક સાયન્ટિસ્ટે કહી હતી એમનું યુટ્યુબ વિડીયોની વાત કહી ને આગળ. તો એમાં એમણે કહ્યું હતું કે એકચ્યુઅલી અત્યારે આપણે સાયન્સ ડે સેલિબ્રેટ કરીએ 28 February 2028, રાઈટ? 2028 નહીં,
1928.
ઓકે, એ સાયન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે 1986 થી. એટલે આપણે 1986 થી એને સાયન્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ. અને આની ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ સીવી રામનની જન્મ જયંતિ કે એની જે ડેથ એના ડેટને કન્સિડર નથી કરતું, પણ આ કન્સિડર કરે છે રમન ઇફેક્ટની ડિસ્કવરીને.
ઓકે, એટલે એવી ડિસ્કવરી ડેટને આપણે સાયન્સ ડે
કહેવાય. હા, તો જ્યારે એમણે પહેલી વખત પબ્લિશ કર્યું હતું ન્યૂ કાઇન્ડ ઓફ રેડિયેશન, તે ડેટ હતી 28 February 1928. તો ત્યાં એટલે એ દિવસની યાદમાં આપણે મતલબ નેશનલ સાયન્સ ડે સેલિબ્રેટ કરીએ 28 February. એમ તો એની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ હતી કે જે આ જે કન્ફર્મેશન હતું ને, જે લાસ્ટ એક્સપેરિમેન્ટનું કન્ફર્મેશન કે હા મતલબ આ જે એક નવા કાઇન્ડનું રેડિયેશન આપણે જોયું છે, તો એ કન્ફર્મેશન થયું હતું 27 February રાત્રે. અને 27 February રાત્રે એમના જે KS કૃષ્ણન જે એમના આસિસ્ટન્ટ હતા, તો એ એમનું એક્સપેરિમેન્ટલ જે વર્ક હતું એ નોટ સબમિટ કરીને ગયા અને કહ્યું કે યા વોટ એવર વી આર ઓબ્ઝર્વિંગ દેટ વોઝ રાઇટ. એમ અને એ તો રાત્રે લેટ જતા આવ્યા ઘરે, અને જ્યારે એ KS કૃષ્ણન સવારે આવ્યા ને, તો ત્યાં સુધીમાં તો સીવી રામને એનું પેપર લખી દીધું હતું ન્યૂ કાઇન્ડ ઓફ રેડિયેશન.
ઓકે, એટલે રેડી કરી દીધેલું હતું.
યા, અને સેન્ડ કરી દીધું હતું નેચરમાં પબ્લિશ થવા માટે. બીજા એપિસોડ ની અંદર એની વાત કરવાનો છું કે નોબેલ પ્રાઇઝ, સીવી રામન નું નોબેલ પ્રાઇઝ કેમ સ્પેશિયલ હતું એમ. તો યા, તો 1929 તો એમને નહીં મળ્યું, પણ 1930 અંદર એમને શોર હતું કે અત્યારે બીજું કોઈ એવું વર્ક નથી કે જે આના કમ્પેરમાં સાયન્ટિફિક ઇમ્પોર્ટન્સ જેનું હોય અને જે સાયન્ટિફિકલી વેરીફાઈ થયું એટલે મતલબ એને કેટલી વખત સાઇટ કરવામાં આવ્યું છે એમ એ ઓરિજિનલ પેપર પબ્લિશ થયા પછી એમ. તો 1930 નો નોબેલ પ્રાઇઝ જો ડિક્લેર થાય ને એ પહેલા તો 1929 એમણે ટિકિટ બુક કરી લીધી હતી. એટલા બધા
ખબર જ હતી કે ભાઈ આપણું જ છે.
હા ભાઈ તમારો વોરિયર ગિવ અપ કરેગા નહીં.
જયારે બધા સૂટ બુટ માં મતલબ 3-piece સૂટ માં બધા બીજા સાયન્ટિસ્ટ હતા ત્યારે એક વ્યક્તિ હતો કે એનો વર્ણ થોડો શ્યામ હતો, વ્હાઈટ કલર ની પાઘડી પહેરી હતી અને આપણો ઇન્ડિયન સૂટ પહેર્યો હતો એમ. એમનો પાસપોર્ટ પણ ઇન્ડિયન હતો એમ.
એ બી બરાબર છે.
હા એમ પ્રોપર
ઇન્ડિયન ઓરિજિન ના
નહીં, ઇન્ડિયન ઓરિજિન નહીં પણ ઇન્ડિયન જ એમ. તો એ સીવી આમાં હતા એમ. 1930 પછી જે બ્રિટિશ નાઇટ નો ખિતાબ આપવામાં આવે ને એ મળ્યો. હા એટલે સર સીવી રામન કહેવામાં આવે. જોકે એમને PhD નથી કર્યું એટલે ડોક્ટર નથી લાગતો ડોક્ટર સીવી રામન, પણ સર સીવી રામન. અને ઓબ્વિયસલી ભારત રત્ન પણ છે, તો ભારત રત્ન સર સીવી રામન. મતલબ તમે લિસ્ટ ગણો ને સીવી રામનની લાઈફ અચીવમેન્ટ તો ઘટે નહીં એમ. મતલબ નોબેલ પ્રાઇઝ થી લઈને ભારત રત્ન થી લઈને નાઇટહુડ થી લઈને મતલબ કોઈ કોઈ બાકી નથી કાંઈ, બધું જ એમ. યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ બાકી નથી કાંઈ કા. અત્યારે આ એપિસોડમાં તો આપણે અહીંયા સુધી વાત કરીએ. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરશું કે કેવી રીતે સીવી રામને નોબેલ પ્રાઇઝ જીત્યો, એના પછીની લાઈફમાં એમણે શું વર્ક કર્યું. અને હવે અત્યાર સુધી બધી સારી સારી વાત થઈ ગઈ, હવે જે આવવાની છે થોડી મતલબ ઇગોઇસ્ટિક વાળી વાત આવવાની છે, થોડી નેગેટિવ વાત કદાચ આવી શકે. કારણ કે ઓબ્વિયસલી એક માણસ તો માણસ જ હોય છે ને. તો યા એની વાત આપણે કરશું નેક્સ્ટ એપિસોડમાં. ઓકે તો દેટ્સ ઇટ ફોર ટુડે એન્ડ થેન્ક યુ સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો.
હા તો આપણા શ્રોતાગણને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ.
બાય ધ વે શ્રોતા એટલે લિસનર્સ,
હમાલ મત બાપ કો મત સિખા ચલ.
અને જો તમને આ એપિસોડ સરસ લાગ્યો હોય અથવા તો તમને ગમ્યો હોય તો બીજા લોકો સાથે શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને જો તમને અમારી સાથે કોમ્યુનિકેટ કરવાની ઈચ્છા હોય અથવા અમને જે જરૂરી છે એ તમારા ફીડબેક છે એ આપવા માગતા હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટની લિંક નીચે આપેલી છે, તો ત્યાં આવી જાઓ, આપણે વાત કરીશું. બાકી મળીએ આવતા રવિવારે નવા એપિસોડ સાથે.